એકત્ર જ્ઞાન ગોષ્ઠી. અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા પુસ્તકની ઊંડાણપૂર્વક ચર્ચા કરવાના છીએ જેણે ખરેખર લાખો લોકોને, એમની જાતને, એમના સંબંધોને અને એમની હિંમતને એક નવી જ રીતે જોવાની પ્રેરણા આપી છે.
હા,
હું વાત કરી રહ્યો છું ડૉક્ટર બ્રેને બ્રાઉનના ખૂબ જ પ્રખ્યાત પુસ્તક ડેરિંગ ગ્રેટલીની, જેનો ભાવ આપણે કદાચ અદમ્ય સાહસ એવો કરી શકીએ.
બિલકુલ. અને આ પુસ્તક વિશે વાત કરવી મને લાગે છે કે આજે ખરેખર ખૂબ જરૂરી છે. આપણે એવા સમયમાં છીએ જ્યાં જુઓ ત્યાં, ખાસ કરીને સોશિયલ મીડિયા પર, બસ સફળતા અને પરફેક્શન એનું જ પ્રદર્શન દેખાયા કરે છે.
સાચી વાત છે.
પોતાની કોઈ ખામી કે સંઘર્ષની વાત કરવી એ જાણે નબળાઈ ગણાય. એટલે પછી શું થાય? લોકો પોતાની સાચી લાગણીઓ છુપાવે છે, એક જાતનું એમ કહોને કે ભાવનાત્મક કવચ પહેરીને જીવે છે.
હા, એક બખ્તર જેવું.
બરાબર. અને એનાથી એકલતા વધે, અંદરથી સંતોષ ન મળે. બ્રેને બ્રાઉનનું આ પુસ્તક એટલે આપણને આ ચક્કરમાંથી બહાર નીકળવાનો એક રસ્તો બતાવે છે. એ સમજાવે છે કે જેને આપણે નબળાઈ સમજી બેઠ્યા છીએ એ ખરેખર તો હિંમત છે, જોડાણ છે, એક અર્થપૂર્ણ જીવન જીવવાનો સ્ત્રોત છે.
એટલે આજની આપણી ચર્ચાનો હેતુ એ જ છે કે આ નબળાઈ વિશેની જે ગેરસમજ છે તેને દૂર કરવી અને તેને એક શક્તિ તરીકે કઈ રીતે જોઈ શકાય એ સમજવું.
બરાબર.
તો આ આટલા સરસ ક્રાંતિકારી વિચાર આપનાર લેખક ડૉક્ટર બ્રેને બ્રાઉન, એમના વિશે થોડું જાણીએ. કોણ છે તેઓ અને એમના વિચારો આટલા પ્રભાવશાળી કેમ બન્યા છે?
હા, જરૂર. ડૉક્ટર બ્રેને બ્રાઉન યુનિવર્સિટી ઓફ હ્યુસ્ટનમાં રિસર્ચ પ્રોફેસર છે. એમણે સોશિયલ વર્કમાં પીએચડી કરેલું છે અને લગભગ 20 વર્ષથી વધુ સમયથી તેઓ આ જ વિષયો પર, હિંમત, નબળાઈ એટલે કે વલ્નરેબિલિટી, શરમ, સહાનુભૂતિ, આ બધા માનવીય અનુભવો પર ઊંડું સંશોધન કરી રહ્યા છે.
20 વર્ષ, ઘણો લાંબો સમય.
હા, અને એમની સૌથી ખાસ વાત છે એમની સંશોધન પદ્ધતિ. એક ગ્રાઉન્ડેડ થિયરી વાપરે છે, એટલે કે એ કોઈ પહેલેથી બનાવેલી થિયરી લઈને નથી જતા, પણ હજારો લોકોના ઇન્ટરવ્યૂ લે છે, એમની વાતો, એમની કથાઓ સાંભળે છે અને એમાંથી જ સિદ્ધાંતો તારવે છે, એકદમ મૂળમાંથી.
અચ્છા, એટલે લોકોના અનુભવોમાંથી જ થિયરી બને છે.
બિલકુલ. અને બીજી મહત્વની વાત એ છે કે તેઓ ખાલી એકેડેમિક સંશોધક નથી, એ પોતાની અંગત જિંદગીના સંઘર્ષો પણ એટલી જ પ્રામાણિકતાથી શેર કરે છે. જેમ કે પરફેક્શનિઝમ સાથેની એમની પોતાની લડાઈ, એમના પોતાના નબળાઈના અનુભવો, આ બધું એક ખુલ્લા દિલે કહે છે.
એટલે એમના કામમાં શૈક્ષણિક ઊંડાણ પણ છે અને અંગત અનુભવની સચ્ચાઈ પણ.
એકદમ સાચું. અને એટલે જ કદાચ એમની વાત લોકોના દિલ સુધી પહોંચે છે. પેલી એમની 2010ની ટેડેક્સ હ્યુસ્ટન ટોક, ધ પાવર ઓફ વલ્નરેબિલિટી, એ તો જબરદસ્ત વાયરલ થઈ હતી.
હા, એ તો મેં પણ સાંભળી છે, કરોડો લોકોએ જોઈ છે.
હા, અને એનાથી ઘણા લોકોની જિંદગી બદલાય છે. એટલે એમનું કામ એક અનોખું મિશ્રણ છે, શૈક્ષણિક કઠોરતા અને માનવીય સંવેદનશીલતાનું.
ખૂબ જ રસપ્રદ. તો હવે આપણે સીધા પુસ્તક પર આવીએ. ડેરિંગ ગ્રેટલી, આ પુસ્તક કઈ મૂળ સમસ્યા પર ધ્યાન કેન્દ્રિત કરે છે? એનો મુખ્ય વિચાર શું છે જેણે આટલા બધા લોકોને આકર્ષ્યા છે?
પુસ્તક જે મૂળ સમસ્યાની વાત કરે છે તે છે આપણી આધુનિક સંસ્કૃતિમાં ફેલાયેલી અછતની માનસિકતા, સ્કેરસિટી કલ્ચર જેને કહીએ. આ એક એવી સતત લાગણી છે કે મારી પાસે પૂરતું નથી અથવા હું પોતે પૂરતો પૂરતી નથી.
એટલે કે ક્યારે સંતોષ જ નહીં.
બરાબર. પૂરતા પૈસા નથી, પૂરતી સફળતા નથી, સમય નથી, હું પૂરતો સ્માર્ટ નથી, સુંદર નથી, આ લિસ્ટ તો ચાલ્યા જ કરે. અને આ ક્યારે પૂરતું નથીની લાગણી છે ને, એ ત્રણ મુખ્ય વસ્તુઓ પેદા કરે છે. શરમ, સરખામણી અને વિમુખતા, એટલે કે ડિસ્કનેક્શન.
શરમ, સરખામણી અને વિમુખતા.
હા, આપણે પોતાની જાત પર શરમ અનુભવીએ, પછી બીજાઓ સાથે સતત સરખામણી કરીએ અને અંતે લોકોથી અને જીવનથી જ જાણે ભાવનાત્મક રીતે દૂર થઈ જઈએ. એનાથી બચવા માટે આપણે પેલું તમે કહ્યું એમ ભાવનાત્મક બખ્તર પહેરી લઈએ.
હા, લાગણીઓ છુપાવવી, પરફેક્ટ દેખાવાનો ઢોળ કરવો, જોખમ ન લેવું, આ બધું એમાં જ આવે ને?
એકદમ, આ બધું એને બખ્તરના ભાગ છે.
તો પછી આનો ઉકેલ શું? બ્રાઉન શું કહે છે? કારણ કે મોટા ભાગના લોકો તો નબળાઈને ટાળવા જ માંગતા હોય, એને ઉકેલ તરીકે જોવું એ થોડું આમ વિચિત્ર નથી લાગતું?
બિલકુલ, અને આજ પુસ્તકનો સૌથી ક્રાંતિકારી અને કદાચ પહેલી નજરે વિરોધાભાસી લાગતો વિચાર છે. બ્રેને બ્રાઉન કહે છે કે નબળાઈ એટલે કે વલ્નરેબિલિટી, જેમાં અનિશ્ચિતતા હોય, જોખમ હોય, ભાવનાત્મક રીતે ખુલ્લા થવું પડે, એ સમસ્યા નથી, પણ એ રસ્તો છે.
રસ્તો? શનો રસ્તો?
હિંમત સુધી પહોંચવાનો, સાચા જોડાણ સુધી, પ્રેમ અને સર્જનાત્મકતા સુધી પહોંચવાનો રસ્તો. એ દલીલ કરે છે કે જેને આપણે નબળાઈ માનીએ છીએ એ ખરેખર તો હિંમતનું સૌથી સાચું માપ છે. આપણને બીજા લોકો પ્રામાણિક હોય, ખુલ્લા હોય એ ગમે, પણ આપણે પોતે એવું કરતા ડરીએ છીએ.
હા, એ વાત તો સાચી છે.
પુસ્તકનું નામ પણ થિયોડોર રૂઝવેલ્ટના એક ફેમસ ભાષણ પરથી છે, મેન ઇન ધી એરેના, જેનો સાર એ છે કે શાબાશી ટીકા કરનારને નહીં, પણ એને મળે જે ખરેખર મેદાનમાં ઉતરે છે.
પેલો યોદ્ધા જે ધૂળ અને પરસેવાથી લથપથ હોય,
એ હારે. ભલે એ ભૂલો કરે, પણ એ હિંમત તો કરે છે. ડેરિંગ ગ્રીટલી એટલે આ જ. પરિણામની ચિંતા છોડીને, લોકો શું કહેશે એ ડર છોડીને, જીવનના અખાડામાં પૂરી તાકાતથી, પૂરી હિંમતથી ઉતરવું, અને એના માટે નબળા બનવાની એટલે કે ખુલ્લા થવાની તૈયારી રાખવી પડે, એ જરૂરી છે.
વાહ, આ તો હિંમતની આખી વ્યાખ્યા જ બદલી ગઈ. પણ તમે કહ્યું એમ, મેદાનમાં ઉતરવું એ કહેવું સહેલું છે, કરવું અઘરું છે. ટીકાનો ડર, નિષ્ફળતાનો ડર, એ બધું તો હોય જ છે. તમે શરમની વાત કરી, એના વિશે થોડું વધારે સમજાવો ને. શરમ આપણને કઈ રીતે રોકે છે?
શરમ એ બ્રેને બ્રાઉનના સંશોધનનો એકદમ કેન્દ્રનો વિષય છે, અને એ શરમ અને અપરાધ ભાવ, ગિલ્ટ વચ્ચેનો તફાવત બહુ સરસ રીતે સમજાવે છે, જે સમજવો ખરેખર જરૂરી છે.
હા, એ શું તફાવત છે?
અપરાધ ભાવ એટલે મેં કંઈક ખરાબ કર્યું, એ આપણા વર્તન સાથે જોડાયેલો છે. જેમ કે મેં કોઈને ખોટું બોલ્યું તો મને અપરાધ ભાવ થાય, અને એ આપણને સુધારો કરવા પ્રેરે. પણ શરમ એટલે હું ખરાબ છું.
ઓહ, એ તો સીધો આપણી જાત પર જ હુમલો થયો.
બરાબર, એ આપણી ઓળખ, આપણા સ્વમૂલ્ય પર જ સવાલ ઉઠાવે છે. શરમ એકદમ ઊંડી પીડાદાયક લાગણી છે, કે મારોમાં કંઈક ખોટ છે એટલે હું પ્રેમ અને સ્વીકૃતિને લાયક જ નથી. અને આ લાગણી આપણને સંકોચી નાખે, છુપાવવા મજબૂર કરે, લોકોથી દૂર ભાગવા પ્રેરે.
એટલે જ નબળા દેખાવાથી ડર લાગે, કારણ કે જો આપણી ખામી દેખાઈ ગઈ તો
લોકો આપણને નકારી દેશે એવી બીક લાગે. શરમ છે ને એ ગુપ્તતામાં અને ચૂપકીદીમાં વધારે ફૂલે ફાલે છે, પણ બ્રાઉન કહે છે એનો ઇલાજ છે.
શું ઇલાજ છે?
સહાનુભૂતિ, એમ્પથી. જ્યારે આપણે હિંમત કરીને આપણી શરમની વાત કોઈ એવી વ્યક્તિ સાથે શેર કરીએ જેના પર આપણને વિશ્વાસ હોય, અને એ વ્યક્તિ આપણને સમજે, આપણને સહાનુભૂતિ આપે, ત્યારે શરમની પકડ ઢીલી પડે છે. અને એ શરમ પ્રતિકારકતા કહે છે, શેમ રિઝિલિયન્સ કહે છે. શરમને ઓળખવી, એના વિશે વાત કરવી અને સહાનુભૂતિ મેળવવી.
સહાનુભૂતિ શરમનો ઇલાજ છે. આ ખરેખર બહુ શક્તિશાળી વિચાર છે. શરમ સિવાય પેલું જે ભાવનાત્મક બખ્તરની વાત કરી આપણે, એના બીજા કયા સામાન્ય સ્વરૂપો છે? રોજિંદા જીવનમાં આપણે એને કઈ રીતે ઓળખી શકીએ? કદાચ પરફેક્શનિઝમ, સંપૂર્ણતાવાદ, એ એક છે?
ચોક્કસ, સંપૂર્ણતાવાદ તો બહુ જ કોમન છે. બ્રાઉન એને 20 ટનનું કવચ કહે છે. અને સમજવા જેવી વાત એ છે કે સંપૂર્ણતાવાદ એ શ્રેષ્ઠ બનવાનો તંદુરસ્ત પ્રયાસ નથી.
નથી, આપણે તો એમ જ માનીએ કે પરફેક્ટ બનવું એટલે સારું.
ના, તંદુરસ્ત પ્રયાસ, હેલ્ધી સ્ટ્રાઇવિંગ, એ આપણા પોતાના માટે હોય છે, આપણી ક્ષમતા મુજબ બેસ્ટ કરવા માટે. પણ સંપૂર્ણતાવાદ એ તો બીજા લોકો શું વિચારશે એના ડરથી આવે છે. લોકો શું કહેશે, હું ફેલ થઈશ તો મારી આબરૂનું શું?
હા, એ ડર તો રહે જ છે.
એટલે એ એવી માન્યતા છે કે જો હું બધું જ પરફેક્ટ કરીશ, પરફેક્ટ દેખાઈશ, તો હું ટીકા, લોકોના જજમેન્ટ અને શરમની પીડાથી બચી શકીશ. પણ હકીકતમાં એ આપણને રોકે છે, જોખમ લેતા, કંઈક નવું ટ્રાય કરતા, આપણી સાચી ક્ષમતા સુધી પહોંચતા.
અચ્છા, બીજું કોઈ બખ્તર?
બીજું છે નંબિંગ, એટલે લાગણીઓને શૂન્ય કરી દેવી. જ્યારે દુઃખ થાય, નિરાશા આવે, શરમ લાગે, તો એ પીડા ટાળવા આપણે કંઈક કરવા માંડીએ. વધુ પડતું ખાવું, પીવું, કલાકો સુધી કામ કરવું, શોપિંગ કરવું, કે પછી ફોન પર જ ચોંટી રહેવું.
હા, ડિસ્ટ્રેક્શન જેવું.
હા, પણ પ્રોબ્લેમ એ છે કે આપણે પસંદગીપૂર્વક લાગણીઓને બંધ નથી કરી શકતા. જ્યારે આપણે નેગેટિવ લાગણીઓને દબાવીએ છીએ ત્યારે આપણે પોઝિટિવ લાગણીઓ, આનંદ, પ્રેમ, કૃતજ્ઞતા એને પણ સાથે સાથે દબાવી દઈએ છીએ. એ પણ બુઠ્ઠી થઈ જાય છે.
ઓહો, આ તો મોટો ગેરફાયદો થયો.
બિલકુલ. અને ત્રીજું છે ફોરબોડિંગ જોય, એટલે કે જ્યારે બધું બરાબર ચાલતું હોય, જીવનમાં આનંદ હોય, ત્યારે એને માણવાને બદલે એવી ચિંતા કરવી કે હમણાં કંઈક ખરાબ થશે. આટલું બધું સારું ક્યાંથી, કંઈક તો ગડબડ ખાવાની જ.
હા હા, એવું થાય ક્યારેક.
આ બધા બખતર આપણને થોડા સમય માટે રાહત આપે, પણ લાંબા ગાળે આપણને સાચા આનંદ અને સાચા જોડાણથી દૂર કરી દે છે.
આ બખતરોની વાત સાંભળીને તો એવું લાગે છે કે આપણે બધા ક્યારેક ને ક્યારેક આનો સહારો લઈએ જ છીએ. તો સવાલ એ છે કે આ અછતની માનસિકતા, આ શરમ, આ બખતરમાંથી બહાર કઈ રીતે આવવું? પેલું ડેરિંગ ગ્રેટલી, એટલે કે અદમ્ય સાહસ કરવું, એ વ્યવહારમાં કેવું દેખાય? પુસ્તક શું રસ્તો બતાવે છે?
હા, પુસ્તક સંપૂર્ણ હૃદયથી જીવવા, હોલ હાર્ટેડ લિવિંગની વાત કરે છે, જેનો અર્થ છે આપણા જીવનમાં ત્રણ વસ્તુઓને કેન્દ્રમાં રાખવી. હિંમત, કરુણા પોતાના માટે અને બીજાઓ માટે પણ, અને જોડાણ. અને આ કોઈ ડેસ્ટિનેશન નથી કે ત્યાં પહોંચી ગયા એટલે પૂરું.
એ કોઈ મંઝિલ નથી.
ના, એ એક સતત ચાલતી પ્રોસેસ છે, એક પસંદગી છે જે આપણે લગભગ રોજ કરવી પડે છે. હવે વ્યવહારમાં કેવું દેખાય
તો?
હા, એ જ જાણવું છે. દાખલા તરીકે સંબંધોમાં.
હા, વ્યક્તિગત સંબંધોમાં.
એનો મતલબ છે પ્રામાણિકતાથી વાતચીત કરવી, ભલે વાત કરવી અઘરી લાગે. પોતાની જરૂરિયાતો શું છે, પોતાની મર્યાદાઓ શું છે, એ સ્પષ્ટપણે કહેવું. ભૂર થાય તો માફી માંગવી અને બીજાને માફ કરવાની તૈયારી રાખવી. અને ક્યારેક મને નથી ખબર કે મને મદદની જરૂર છે એમ કહેવાની હિંમત રાખવી.
આ છેલ્લું વાક્ય બહુ અઘરું છે ઘણા માટે.
બહુ જ. પછી કામ કરવાની જગ્યાએ, લીડરશિપમાં, ત્યાં એનો અર્થ છે એવું વાતાવરણ બનાવવું જ્યાં લોકો ભૂલ કરતા ડરે નહીં,
ભૂલને શીખવાની તક ગણે.
બરાબર. જ્યાં નવા આઈડિયા આપવા માટે પ્રોત્સાહન મળે, જ્યાં કર્મચારીઓને લાગે કે હા, હું મારી ચિંતા કે મારો મત અહીં રજૂ કરી શકીશ કોઈ ડર વગર. આને સાયકોલોજિકલ સેફ્ટી કહે છે, જે નવીનતા અને ટીમવર્ક માટે ખૂબ જરૂરી છે.
અને પેરેન્ટિંગમાં, વાલી તરીકે,
વાલીપણામાં તો આ ખૂબ જ મહત્વનું છે. બાળકોને શીખવવું કે એમની કિંમત એમના માર્ક્સ કે મેડલ પર નથી, એ જેવા છે એવા જ પૂરતા છે, લાયક છે. એમને ભૂલો કરવા દેવી, એમાંથી શીખવા દેવું, અને સૌથી અગત્યનું, આપણે પોતે આપણી અપૂર્ણતાઓ સ્વીકારીને, આપણી લાગણીઓ વિશે વાત કરીને એમના માટે રોલ મોડેલ બનવું. આપણે એમના માટે પરફેક્ટ બનવાની કોશિશ નથી કરવાની, પ્રામાણિક બનવાની કોશિશ કરવાની છે.
પરફેક્ટ નહીં, પ્રામાણિક. આ બહુ મોટી વાત છે. એટલે આ કોઈ જાદુઈ છડી નથી, પણ રોજબરોજની પ્રેક્ટિસ છે. વારંવાર હિંમતને આરામ પર પસંદ કરવી.
બિલકુલ. એ રોજની નાની નાની પસંદગીઓ છે, જેમ કે કોઈ મીટિંગમાં કંઈ ન સમજાયું તો ચૂપ રહેવાને બદલે પૂછી લેવું કે મને આ મુદ્દો ફરી સમજાવશો. એ નબળાઈ બતાવવાનું કાર્ય છે અને હિંમતનું પણ.
સાચી વાત.
કોઈ મિત્ર સાથે અણબનાવ થયો તો સંબંધ તોડી નાખવાને બદલે બેસીને અઘરી વાત કરવી પડે તો કરવી, એ પણ ડેરિંગ ગ્રેટલી છે.
આખી ચર્ચા પરથી જો આપણે પુસ્તકના કેટલાક મુખ્ય સંદેશાઓ કે જે શીખ આપણને મળે છે એને ટૂંકમાં તારવવા હોય તો કયા કયા મુદ્દાઓ સૌથી મહત્વના ગણાય?
હા, મારા ખ્યાલથી આ પાંચ વિચારો ખાસ ધ્યાનમાં રાખવા જેવા છે. પહેલું અને સૌથી મુખ્ય, નબળાઈ એ હિંમત છે. આ આખા પુસ્તકનો પાયો છે. જેને આપણે છુપાવીએ છીએ એ જ આપણી શક્તિ છે.
બીજું,
શરમ ગુપ્તતામાં વધે છે અને સહાનુભૂતિથી ઓગળે છે. શરમથી ભાગવાની જરૂર નથી, પણ હિંમત કરીને વિશ્વાસપાત્ર લોકો સાથે એને વહેંચવાની જરૂર છે.
ત્રીજું,
પેલું ભાવનાત્મક બખતર આપણને રક્ષણ ઓછું અને બંધન વધારે આપે છે. પરફેક્શનિઝમ હોય કે નંબિંગ, એ આપણને થોડો વખત સેફ ફીલ કરાવે, પણ લાંબા ગાળે જીવનના સાચા અનુભવોથી દૂર રાખે છે.
ચોથું,
પૂરતું છેની ભાવના કેળવવી. પેલી અછતની સંસ્કૃતિ સામે લડવાનો રસ્તો છે કૃતજ્ઞતા અને સેલ્ફ વર્થ. આપણી પાસે જે છે અને આપણે જેવા છીએ એ પૂરતું છે.
અને પાંચમું,
હિંમતની શરૂઆત ફક્ત હાજર થવાથી થાય છે. મોટા પરાક્રમની વાત પછી પણ પહેલું પગલું છે ફક્ત પરિસ્થિતિમાં જેવા છીએ તેવા પ્રામાણિકપણે હાજર રહેવું, દેખાવું.
આ બધા વિચારો ખરેખર બહુ પ્રેરણાદાયક છે અને પુસ્તકમાં આવા ઘણા ધારદાર વાક્યો છે જે યાદ રહી જાય. કેટલાક એવા વિચારોનો સાર આપણે જોઈએ. એક તો એ જ કે નબળાઈ એ નબળાઈ નથી, તે આપણી હિંમતનું સૌથી મોટું માપ છે. મતલબ કે સાચી બહાદુરી ડર વગરનો હોવામાં નથી, પણ ડર હોવા છતાંય આગળ વધવામાં છે.
બરાબર.
બીજો શરમ વિશેનો વિચાર. જ્યારે શરમ લાગે ત્યારે આપણે આપણી જાતને કહી શકીએ, આ દુઃખદાયક છે, પણ સફળતા કે લોકોની વાહવાહી મારા મૂલ્યનું માપ નથી. મારું મૂલ્ય મારી હિંમતમાં છે અને હું હમણાં જ હિંમતવાન બન્યો, બની.
હા, એટલે કે આપણી યોગ્યતા આપણા પ્રયત્નમાં છે, પરિણામમાં નહીં.
ત્રીજો વિચાર, પેલી નંબિંગ સુન્નતા વિશે. આપણે પસંદગીપૂર્વક લાગણીઓને સુન કરી શકતા નથી. જ્યારે પીડાદાયક લાગણીઓને દબાવીએ છીએ ત્યારે સકારાત્મક લાગણીઓ પણ દબાઈ જાય છે. એટલે કે દુઃખથી બચવા જઈએ તો આનંદ પણ ગુમાવી બેસીએ.
સાચી વાત.
અને છેલ્લે પેલું હાજર રહેવાવાળું, હિંમતની શરૂઆત હાજર થવાથી અને પોતાને જોવા દેવાથી થાય છે. એટલે કે બસ જેવા છો એવા રહો, દેખાઓ, એ જ પહેલું પગલું છે.
અને આ દરેક વિચાર એ આપણને થોભીને વિચારવા મજબૂર કરે છે. ખાસ કરીને આપણા ભારતીય સમાજમાં જ્યાં પેલું લોકો શું કહેશેનો ડર કેટલો બધો હોય છે.
હા, એ તો બહુ જ છે.
પરફેક્ટ દેખાવાનું દબાણ, ભૂલ સ્વીકારવામાં સંકોચ, આ બધું બહુ જ સામાન્ય છે. ત્યાં આ વિચારો ખરેખર બહુ જ કામના છે. નબળાઈને જો હિંમત તરીકે જોતા શીખીએ તો આપણા સંબંધો કેટલા વધુ ગાઢ અને સાચા બની શકે.
મારા માટે તો આ પુસ્તકમાંથી સૌથી મોટી શીખ એ રહી કે મદદ માંગવી કે પછી કહેવું કે મને નથી આવડતું કે પોતાની ભૂલ કબૂલ કરવી, આ બધી વસ્તુઓને હું કદાચ પહેલા નબળાઈ ગણતો હોઈશ, પણ એ ખરેખર હિંમતના શુદ્ધ સ્વરૂપો છે. આ સમજાયું ને? એટલે જાણે એક બોજ હળવો થઈ ગયો.
અને મારા માટે શરમ કેવી રીતે ચૂપચાપ અંદરખાને આપણને કંટ્રોલ કરે છે અને સહાનુભૂતિ કઈ રીતે એની અસર ઓછી કરી શકે છે એ સમજવું બહુ પ્રભાવશાળી રહ્યું. અને એ પણ સમજાયું કે પેલું સંપૂર્ણ હૃદયથી જીવવું એ કોઈ આદર્શ સ્થિતિ નથી કે ત્યાં પહોંચી જવાનું છે.
હા, એ તો રોજની પ્રેક્ટિસ છે.
બરાબર. એ રોજબરોજની નાની નાની પળોમાં હિંમતભરી પસંદગીઓ કરવાની વાત છે. આ પુસ્તકનો જો એક લીટીમાં સાર કહેવો હોય તો એ જ છે કે નબળાઈથી ભાગવું એટલે જિંદગીથી ભાગવું. એને અપનાવવામાં જ સાચું જોડાણ અને સાચી હિંમત રહેલી છે.
પણ અહીં એક સવાલ મનમાં આવે છે. આ બધી વાતો સૈદ્ધાંતિક રીતે બરાબર છે, પણ શું આપણો સમાજ, આપણી આસપાસના લોકો ખરેખર નબળાઈને હિંમત તરીકે સ્વીકારવા તૈયાર છે? કે પછી આ બદલાવની શરૂઆત આપણે પોતે આપણી અંદરથી જ કરવી પડશે, ભલે બીજા તૈયાર હોય કે ન હોય? આ એક વિચારવા જેવો પ્રશ્ન છે, ખરું ને?
ખરેખર.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.